તારીખ 2/10/1997 અનુભવ સંજીવનીના બોલ નંબર 1705 અને 1706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 233
પ્રશ્ન ઉઠાયો છે કે અમે નિયમિતપણે શાસ્ત્રનું વાંચન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, હવે તે રૂઢિગત થઈ ગઈ છે એ વાત, કે જ્ઞાનની આજ્ઞા પ્રમાણે નિયમિત કર્તવ્ય છે માટે કરાય છે, તેનો નિશ્ચય નિર્ણય અમને કેમ થાય? ફરીને પ્રશ્ન કે જ્ઞાનની આજ્ઞા છે કે નિયમિત રીતે સત્સંગ કરવો, સત્સંગ સ્વાધ્યાય રોજ નિયમિત કરવો જોઈએ, અમે પણ કરીએ છીએ, નિયમિત કરવા જતા રૂટીન પણ થઈ જાય છે, અને જ્યાં રૂટીન થઈ જાય છે ત્યાંની અસર ઘટી જાય છે. જ્યારે સત્સંગ શાસ્ત્ર સ્વાધ્યાય પણ રૂટીન થઈ જાય ત્યારે એની અસર ન હોય પછી સત્સંગ સ્વાધ્યાય કરનારને. જ્ઞાનીની આજ્ઞા છે કે આ નિયમિત કરવું, અને અમારે અમારા માટે શું નિર્ણય કરવો, આવો એક પ્રશ્ન ઉઠાયો છે. આ વિષય ઉપર બહુ ડિફરન્ટ આસ્પેક્ટ ઉપર ઘણી વાતો લીધી છે, સ્વાધ્યાય કેવી રીતે, સત્સંગ કેવી રીતે હોવો જોઈએ, એના ઉપર ઘણું ચાલ્યું છે વિચારમાં, ઘણી વાતો લીધી છે. લેખ ભવિષ્યમાં કદાચ આવે, આમ તો એક લેખ તો આવી ગયો છે સ્વાધ્યાય પદ્ધતિ ઉપર, પણ એમાં વક્તા ઉપરના વિચારો ઘણા વ્યક્ત કરેલ છે કે વક્તાએ કેવી રીતે સ્વાધ્યાય કરાવવો જોઈએ, એને એના નિયમો શું છે. હા, એમાં પણ મોટા ભાગનો મેં વિષય લીધો છે વક્તા ઉપરનો, આમાં મોટા ભાગનો વિષય લીધો છે શ્રોતા ઉપરનો. એટલે બીજો આર્ટિકલ કદાચ આવે, અથવા બે થઈને એક નવો એક આર્ટિકલ લખીએ તો લખી શકાય. સામૂહિક પ્રવૃત્તિમાં એટલે સામૂહિક સત્સંગમાં સમયની નિયમિતતા હોવી આવશ્યક છે, નહીતર એ વસ્તુ ટકી ન શકે. સામૂહિક શું કે આજે કોઈ 5 કલાક વહેલો આવ્યો ને કોઈ 1/2 કલાક મોડો આવ્યો, કલાક ચલાવવું કે 1/4 કલાક ચલાવવું કે 1/2 કલાક ચલાવવું કે 1.5 કલાક ચલાવવું, એનું કઈ નિયમ જ ન હોય તો ન આવનારને ખ્યાલ રહે, ન સામૂહિક રીતે ભાગ લેનારને કોઈ ખ્યાલ રહે. એમાં તો એક ટાઈમ નિયમિતતા હોવી જરૂરી છે, પંક્ચ્યુઆલિટી, પંક્ચ્યુઅલ ટાઈમ પ્રમાણે સ્વાધ્યાય સત્સંગ થવો જોઈએ. કાર્ય નિયમિત કરવું, ટાઈમ પર કરવું એ કાર્યક્ષમતાની નિશાની છે. જેના કામમાં ઠેકાણા ન હોય એના ટાઈમના ઠેકાણા ન હોય. અને નિયમિત રીતે પંક્ચ્યુઅલ ટાઈમથી માણસ કામ કરતો હોય એબલ માણસ હોય જ કરી શકે, એટલે એની એબિલિટી બતાવે છે, કાર્યક્ષમતાની નિશાની છે. ગુરુદેવ તો બહુ પંક્ચ્યુઅલ હતા, આપણે ગમે ત્યાં હોય તો કહી શકીએ કે અત્યારે આમ કરતા હશે, બધા ટાઈમ એમના ફિક્સ, જમવાનો ટાઈમ ફિક્સ, એના પછી પાણી લેવાનો ટાઈમ ફિક્સ, રાત્રે ના પાણી ન પીતા, લગભગ 5 વાગ્યા આસપાસ જમી લે, શિયાળામાં 4:30-5 આસપાસ જમી લે, ત્યાં દેશમાં હું અહીંયા નહીં, અહીંયા તો મોડું ગણાય 4:30-5 ત્યાં, અને જેમાં પછી કલાકે એક ગ્લાસ દોઢ ગ્લાસ જે પાણી લેતા હોય લઈ ગયા, કઈ ફક્ત દવા પણ દેતા હતા એ લઈ ગયા, બસ પછી પતી ગયું ફિનિશ. ચર્ચાનો ટાઈમ ફિક્સ, એમને સુવાનો ટાઈમ ફિક્સ, ઉઠવાનો ટાઈમ ફિક્સ, સવારના દર્શનનો ટાઈમ ફિક્સ, બધું ઇંગ્લિશ ટાઈમ એકદમ. જમવાનો, જમીને થોડું વોકિંગ કરવું, પછી આરામ લેવો, આરામ કરીને સ્વાધ્યાયમાં બેસવું, બધું જ્ઞાન ધ્યાન બધું એમનું એકદમ પંક્ચ્યુઅલ. સોનગઢમાં તો પંક્ચ્યુઅલ, પણ મુસાફરીમાં હોય તો પંક્ચ્યુઅલ. એમની યાત્રા સિવાય તો મુસાફરી નહોતી, યાત્રામાં નીકળ્યા હોય તો, પણ એમનો બધો ટાઈમ ટાઈમ પ્રમાણે બધું શિડ્યુઅલ પ્રમાણે ચાલતું હોય. જમવાનો ટાઈમ થાય એટલે રસ્તામાં લઈ લીધું હોય, એ રસ્તામાં વાપરી લે. સવારનો દૂધ પીવાનો ટાઈમ હોય, રસ્તામાં હોય તો રસ્તામાં ગાડી ઊભી રાખીને દૂધ વાપરી લે. એવી રીતે મેનેજ કરવા વાળા બધું મેનેજ કરી લે, પણ એમનો ટાઈમ સચવાઈ જાય. ટાઈમસર દૂધ લેવાનું, ટાઈમસર જમવાનું, બધું ટાઈમસર. એ યાત્રામાં એ ઉઠતા વહેલા એટલો મને ખ્યાલ છે. તમે ગિરનાર, હું તો એક ગિરનારની યાત્રામાં હતો 2017 સાલમાં. તો એમ કીધું કે આપણે 4 વાગે ચડવાનું શરૂ કરવું છે, એટલે મને એક બે જણા કીધું ગુરુદેવ ભલે 4 વાગ્યાનું કે છે, એ બહુ વહેલું શરૂ કરી દઈએ તો ના નહીં. એટલે અમે 3 વાગે જઈને બે ગયા તો બે બેઠા હતા, સૂતા નહોતા. રાત્રે 3 વાગે ગયા તો બેઠા હતા, સૂતા નહોતા. મેં 3:30 લગભગ ચાલુ કરી દીધો, 1.5 કલાક વહેલું ચડવાનું શરૂ કરી દીધો. કેમ થોડો ફરક પડે યાત્રામાં હોય તો. રૂઢિમાં ક્રિયાજળ પણ આવી જાય છે. રૂઢિમાં શું છે કે આપણે 1 કલાક જવું એટલે જવું, એમ કોઈ બીજી ક્રિયાજળ પણ થાય એમાં સત્સંગમાં પણ ક્રિયાજળતા આવી જશે, અને તેથી બાહ્ય ક્રિયાનો આગ્રહ રહે છે. ક્રિયાજળતામાં શું છે, બાહ્ય ક્રિયાનો આગ્રહ રહે છે કે નહીં. 1 કલાક જવું એટલે જવું જ, પછી ભલે કાંઈ લઈએ કે ન લઈએ એમાંથી. શું સત્સંગ સ્વાધ્યાયથી અંતરમાંથી રસ વૃદ્ધિ થઈને પરિણતિ થઈ જાય, જે નિરંતર ચાલે, તેમાં સમયની પાબંદી હોતી નથી. સત્સંગ સ્વાધ્યાયથી શું થવું જોઈએ, જે આ આત્મિક ભાવોનો રસ છે, અધ્યાત્મ રસ છે, એ કેળવાવો જોઈએ. વૈરાગ્ય રસ કેળવાવો જોઈએ, ભક્તિ રસ કેળવાવો જોઈએ, તત્વ રસ કેળવાવો જોઈએ. એ એટલો થોડો વૃદ્ધિગત થઈને એની પરિણતિ થઈ જવી જોઈએ. એ પરિણતિ નિરંતર ચાલે. સત્સંગ સ્વાધ્યાય તમે કલાક જે નક્કી કર્યો એ પ્રમાણે તમે ચાલે, પણ તમારી પરિણતિ, તમે રસ લીધો હોય તો પરિણતિ નિરંતર ચાલે. પરિણતિનો વિષય એવો છે, એ નિરંતર ચાલે. એમ આપણે વેપાર કરે છે માણસ, ઓફિસ ટાઈમ છે એ ઓફિસ ટાઈમ છે, ઓફિસ ટાઈમમાં આવે ને ઓફિસ બંધ થાય એટલે જાય, પણ ઘરે આવે તો એની પરિણતિ હાલતી હોય. એમ આમાં પરિણતિ થઈ જવી જોઈએ, એ નિરંતર ચાલે. આમ બંને પ્રકારના પરિણામોનું રિઝલ્ટ જુદું જુદું છે, અને તેથી તેનો નિશ્ચય થઈ શકે છે કે આ યથાર્થ રીતે સત્સંગ ચાલે છે કે રૂટીનમાં આવી ગયા છે, એમ એનો નિશ્ચય થઈ શકે છે. તમે એપ્લાય કરતા થઈ જાઓ, જે સમજો એને એપ્લાય કરતા થઈ જાઓ, તમે લાગુ કરતા થઈ જાઓ, અમલીકરણમાં આવી જાઓ, પરિણતિ થાય. એનો રસ હોય તો પરિણતિ થાય.
આપણે આપણે બ્રધર નું કહ્યું કે તરત એ વખતે અમને એપ્લાય કર્યું ને તરત જ રિઝલ્ટ મળ્યું હા પેલા પેશન્ટ ઉપર હા
ત્યારે ચમત્કારિક વાત લાગી બહુ ગભરાઈ ગયો હતો પોતે અને સ્વાભાવિક છે ગભરાઈ જાય હા પણ ખુરશી ઉપર આવીને બેસી ગયો એને ટેબલ ઉપર આવે જોયું ટેન્શન ઉતરી ગયું છે તો કુદરતી ઓલા દર્દીને પણ એન્ટીડોટ આપ્યો હવે વાળી ગયું પાછું અને એને એમ કીધું મને હવે સ્વસ્થ આવી ગઈ છે મને કઈ થતું નથી હું સ્વસ્થ છું થોડું વાર આરામ કર્યો તો ચાલ ગયા પછી બીજી લાઈન ઉપર આવી ગયો પણ આને એ પહેલા પોતે અંદર ટેન્શનમાંથી પાછો વળી ગયો છે એ તો તાત્કાલિક એને જે ફાયદો થયો એ એને ચમત્કારિક વાત લાગી
અકેલે મેં આત્મકલ્યાણ કા વિચાર કે ચલતા હૈ વો સત્સંગ નહીં હે અકેલે બેઠ કે
વાંચન કરવું સ્વાધ્યાય છે સત્શાસ્ત્રનો સ્વાધ્યાય છે પછી એકલા બેસીને શાસ્ત્ર વગર વિચારવું એ ચિંતન મનનમાં જાય છે ચિંતન મનન ગોલન એમાં જાય છે અને સામૂહિક રીતે થાય એ સત્સંગ કહીએ છીએ એમાં સત્સંગમાં સંઘ શબ્દ છે એટલે કોઈનો પણ સંઘ છે બીજી વ્યક્તિ છે સાથે સત્સંગ સે ચિંતન મનન ચલને કા હોતા હૈ પરિણતિ બન સકતી હૈ સત્સંગ સે બાકી કે ટાઈમ મેં ચિંતન મનન ઉસકા ચલ સકતા હૈ એપ્લિકેશન ચલ સકતા હૈ તો બાદ બનતી બીજો એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે મુમુક્ષુ એ સત્સંગ સ્વાધ્યાય કઈ રીતે કરવો સીધો ડાયરેક્ટ પ્રશ્ન છે સ્વાધ્યાય સ્વલક્ષ્ય થવો જોઈએ આજે વાત લીધી હતી થોડી આપણે એ જ વિષય છે કે સ્વાધ્યાય સ્વલક્ષ્ય થવો જોઈએ આ શિસ્ત અંગેનો નિયમ છે ડિસિપ્લિન કે સ્વાધ્યાય સત્સંગમાં બેસવું એટલે પોતાનું જ લક્ષ્ય હોવું જોઈએ અને એ લક્ષ્ય જ સત્સંગ અને સ્વાધ્યાયમાં પરિણામન ચાલવું જોઈએ આ સ્ટ્રીક્ટ ડિસિપ્લિનનો વિષય બનાવી લેવો જોઈએ સ્ટ્રીક્ટ એટલે શું કે જેનું ઉલ્લંઘન ન થવું જોઈએ એ છોડીને બીજી રીતે નહીં સ્વલક્ષ્ય સ્વાધ્યાય કરનારનું લક્ષ્ય પોતાના પ્રયોજન ઉપર રહે છે અથવા પોતાના પ્રયોજન ઉપર લક્ષ્ય હોય તો એનો સ્વાધ્યાય સ્વલક્ષ્ય ચાલે તેથી સ્વાધ્યાયમાં પોતાની ભૂમિકાની વાત તુરત જ ગ્રહણ થાય છે અને ચૂકાતી નથી સ્વલક્ષ્ય હોય તો પોતાના મતલબની અને પોતાના કામની વાત આવે એના ઉપર ધ્યાન જાય અને ચૂકાય નહીં મિત્ર ઉપરથી જાય એટલે પોતાને જે એનો લાભ થવો જોઈએ સુધાર થવો જોઈએ પોતામાં એ ન થાય તેમજ પોતાની ભૂમિકાથી ઉપરની ભૂમિકાની વાત ચાલે તેને પ્રયોજન સાથે સાંકળે કેમ કે મુનિ દશાની વાત ચાલતી હોય જ્ઞાન દશાની વાત ચાલતી હોય અહિંત દશાની વાત ચાલતી હોય મુમુક્ષુને તો એ ત્રણમાંથી કોઈ દશા છે નહીં કે એનું વર્તમાન પ્રયોજન નથી ઉપરની ભૂમિકાની વાતનું વર્તમાન પ્રયોજન નથી પણ પરંપરાએ એનું પ્રયોજન છે એટલે એની સાથે સાંકળે સાંકળે એટલે એની ભાવનામાં આવે કે આવી માન અલૌકિક દશા મારી ક્યારે થાય. એ ભાવના જે વર્તમાન છે એનું પ્રયોજન છે, પાછું એ એનું પ્રયોજન છે. એવી રીતે ઉપરની ભૂમિકાની વાત સિદ્ધિ પ્રયોજનમાં ન હોય તો પણ વર્તમાન પ્રયોજન સાથે એને સાંકળી લે એવી પદ્ધતિ હોવી જોઈએ સત્સંગ કરતી વખતે. પણ જાણ પણ વધારવાનો અભિપ્રાય ન રાખવો જોઈએ. શોષણ વધારવું, જાણ પણ વધારવું, કેમ કે રૂટિન પણ થઈ જાય. અને એવો અભિપ્રાય જાણપણાનો રાખવાથી પરલક્ષ થઈ અહંભાવ ઉત્પન્ન થઈ આવે છે. પરલક્ષ થાય, કોઈને કહેવા માટે કામ આવશે. આ વાત હું વધારે સમજુ, અનેક પડખાથી સમજું તો મારે એ બધા અનેક પડખાથી હું સમજ્યો હોય તો બીજાને કહેવામાં પણ કામમાં આવે. અથવા આપણી સામે કોઈ આપણને પાછા પાડવા આવે તો એની સામે આપણે દલીલ આપી શકીએ એની આમ નહીં ને આમ છે, આમ નહીં ને આમ. અહમ પણ શરૂ થાય શોષણ જ્ઞાનમાંથી, અહમ ઉત્પન્ન થાય. પરલક્ષિક શોષણ જ્ઞાન છે એ અહમ ઉત્પન્ન કરે, અને અહમ ઉત્પન્ન કરે એટલે પછી એમાંથી અહમ ડેવલપમેન્ટ થાય ત્યારે વાદ વિવાદમાં આવી જાય, વાદ વિવાદ કરતો થઈ જાય. અને વાદ વિવાદ કરે ત્યારે એ અહમ આવેલા માણસને મારી વાત સાચી ને તમારી ખોટી એ આવી જાય કસાયમાં પાછો. એમ વાંચે શાસ્ત્ર કરે સત્સંગ અને દુર્ગુણ બજી જાય, દુર્ગુણની ઉત્પત્તિ થાય, અહંભાવ થાય, વાદ વિવાદ થાય, કસાય થાય, આ બધું થઈ
જાય.
ઉદ્દેશક તો મુમુક્ષુનો ક્લાસ જ નથી ભરે. એ મુમુક્ષુએ બીજા મુમુક્ષુને કે ગેરમુમુક્ષુને ઉપદેશ ન આપવો એ કામ જ નથી એનું, કેમ કે એને પોતાને ઘણું કરવાનું બાકી છે. અંદર અહમ મે ઉપર નહીં બેઠના હે. બહાર જાતે ને, બહાર જાતે તો ઐસે બોલતે હૈ દેખો ભાઈ હમ કોઈ ઉપદેશક બન કે નહીં આયે, આપ યે મત સમજના કે હમ આપકો ઉપદેશ દેને કો લે આયે હૈ. હિન્દી ભાષી ક્ષેત્ર મેં જાતે થે ગ્વાલિયર વગેરે, આગ્રા વગેરે શિબિર મેં જાતે થે, સાફ બોલતે થે કે ઉપદેશક નહીં હૈ, ઉપદેશ દેને કો ભી નહીં આયે, ઉપદેશ બન કે ઉપદેશક બન કે ભી નહીં આયે. આપ હમકો ઉપર બિઠાતે હો ઠીક હૈ, હમરા ચહેરા દેખને આવા હોય ઇસલિયે, લેકિન હમકો એસે અહમ મે ઉપર નહીં બેઠના હૈ.
નહીં
ઠીક હૈ, લેકિન સબકે સાથ મે અનજાને લોગો કે સાથ મે તો એસે રહેના ચાહિયે ને, ઉસમે તો કોઈ હમ કુછ આપસે કોઈ અધિક હૈ એસા બન કરકે તો નહીં બેઠના ચાહિયે ને. તો ઉન લોગો સે એસે હી બાત કરતે હૈ, દેખો ઉપદેશક બન કે નહીં આયે, ઉપર બિઠાયે તો ઠીક હૈ, લેકિન ઉપર બેઠને વાલે કો ભાન રહેના ચાહિયે કે હું ઉપદેશક નહીં હૈ. એસે પ્રયોજન તો વર્તમાન ભૂમિકાથી ક્રમે આગળ વધીને પૂર્ણ થવાનું છે. તેથી ઉપરની ભૂમિકાનો વિષય ભાવનાનો બને છે, અથવા અનેક દ્રષ્ટિકોણથી પોતાના પ્રયોજનને અને એ પ્રયોજનના આશયને કેન્દ્રમાં રાખીને का ઘેમાં પ્રવર્તવું જોઈએ. એ કેન્દ્રસ્થાનમાં આપણું પ્રયોજન હોવું જોઈએ. તો મારી ભૂમિકા છે, મારે એક ડગલું હું આગળ વધવામાં મને કઈ કામની વાત આવે છે હવે પછી, અને હું કેવી રીતે આગળ વધું. સંસારમાં તો બે ચાર વેપારી ભેગા થાય અને દરેક પોતપોતાના અનુભવ ની વાત કરે કે એક વખત તમે આવા માર ખાઈ ગયા, એક વખત તમે આમ છેતરાઈ ગયા, કોઈ કે તમે કોઈ વખત આવી ભૂલ કરી ગયા, કોઈ વખત અમે આવી રીતે કમાઈ ગયા. ખોવાનું ને કમાવાનું, રડવાનું ને નફા તોટાનો વિષય હોય ત્યાં તો. જેને એવા અનુભવો ન થયા હોય એ પોતાના મતલબનું ધ્યાન રાખે છે કે આપણે આવો પ્રસંગ પડે ત્યારે જે સાંભળનારા હોય ભલે એને એવું ન બીનું હોય, હે મતલબ ને તારવે કે ન તારવે, મતલબ ને તારવે. હોય છે ને વેપારીમાં એ પ્રયોજન ની દ્રષ્ટિ હોય છે એવું આમાં છે. વિચારવું અથવા સમજવું એ તત્વજ્ઞાનના અભ્યાસની પ્રાથમિક ભૂમિકા છે. પ્રથમ ભૂમિકામાં માણસ સમજે છે અને વાતને વિચારે છે. યથાર્થ સમજણ, હવે જે સમજો એ યથાર્થ સમજણ હેય ઉપાધિના વિવેક રૂપે પરિણમે છે. સમજ્યા પછી શું કર્યું કે મારે ઉપાદેય શું છે, ગ્રહણ કરવા યોગ્ય શું છે, અને મેં કાંઈ ગ્રહણ કર્યું હોય તો મૂકી દેવા જેવું શું છે, એનો વિવેક સમજણમાંથી ઊભો થાય છે. આ સ્વાધ્યાયમાંથી કેવી રીતે લાભ થાય છે, સત્સંગમાંથી કેવી રીતે લાભ થાય છે, એ સત્સંગથી માણસ સમજતો થાય છે, વિચારતો થાય છે, અને એમાંથી હે ઉપાદેયની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. તેથી ઉપાદેયને ગ્રહણ કરવાની ભૂમિકામાં પ્રવેશ થાય છે. પ્રથમ ગુણગ્રાહીપણા વડે પોતાના દોષનું હેયપણું આવે છે. પોતાના ગુણ પ્રગટ કરવા છે, ગુણ ગ્રહણ કરવા છે કે પ્રગટ કરવા છે, અને પોતાને દોષ પોતાના છોડવા છે. આમ ઉપાદેયને હે એ પ્રવૃત્તિ એની ચાલુ થાય છે. અને પછી આગળ જતા અધ્યાત્મમાં પ્રવેશવામાં વિભાવથી છૂટું એટલું જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન અભ્યાસ ચાલુ થાય છે. અહીંયા વિવેક આવ્યો, અનેક પ્રકારે પોતે હે ઉપાદેયનો વિષય સમજ્યાને નિર્મળતા આવતી ગઈ, દર્શનમાં અનુભવ ઘટતો ગયો. છેલ્લે પછી અધ્યાત્મ વિષયમાં પ્રવેશ થવામાં જે પ્રયોગ છે એમાં એકનું જ્ઞાન, છૂટું જ્ઞાન, માત્ર જ્ઞાન એને ગ્રહણ કરવાનો, ગ્રહણ કરવાનું એટલે અને અનુભવ કરવું. ગ્રહણ કરવાનો અર્થ બીજો થાય છે અનુભવ કરવું, વેદવું, અનુભવ કરવું અને ગ્રહણ કરવું, એ ત્રણ એક અર્થ છે. એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ વારંવાર અભ્યાસ રૂપે થાય છે. આ પ્રકારે સ્વલક્ષ્યથી સમજણ છેવટ ભેદ જ્ઞાનમાં પરિણમે છે. સ્વલક્ષવાળી સમજણ છેલ્લે ભેદ જ્ઞાનમાં પરિણમે છે. એ ઉપાદેયની જ વિધિ છે. ભેદ જ્ઞાન છે વિધિ નિષેધાત્મક છે. એમાં જ્ઞાન નો આદર અને રાગ નો અનાદર છે. ગૌણ કરવો અથવા એનો નિષેધ પણ આવે, રાગ નો નિષેધ પણ આવે. આ હું નથી, આવો હું નથી, આ મારે ન જોઈએ, એમ એનો નિષેધ પણ આવે. ભેદ જ્ઞાનમાં જ્ઞાન માત્ર દ્વારા સ્વયંનું ગ્રહણ થાય છે. એ ભેદ જ્ઞાનનો પ્રયોગાત્મક પ્રોસેસ છે, પ્રક્રિયા. એની અંદર શું થાય છે, પ્રેક્ટિસ કઈ થાય છે, કે માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન એમ જ્ઞાનમાં સાવધાની, જ્ઞાનમાં પોતાપણાની સાવધાની, એ પ્રક્રિયા ચાલે છે. એટલે પોતાનું ગ્રહણ થવાનું, જ્ઞાન માત્ર દ્વારા સ્વયંનું એટલે પોતાનું ગ્રહણ થાય છે, અનુભવ કરવાની અનુભવ કરવાનો પ્રયત્ન ચાલે છે. ગ્રહણ કરવું એટલે અનુભવ કરવાનો પ્રયત્ન ચાલે છે. અને પોતાપણું જે રાગમાં સ્થાપ્યું છે, પરમાં સ્થાપ્યું છે, તે ઉઠાડીને ઉપાડીને પોતામાં પોતાપણું, જ્ઞાનથી પોતામાં પોતાપણું, જ્ઞાન સ્વભાવમાં પોતાપણું સ્થાપવાનો એક પ્રયાસ ચાલે છે, એનું નામ ભેદ જ્ઞાન છે. ચેન્જ ઓફ એલાઇનમેન્ટ જે સ્થાપી રાખ્યો છે પોતાને શરીરમાં, રાગમાં, બીજે બધે પોતાપણે, ત્યાંથી ઉઠાડીને જ્ઞાન દ્વારા, જ્ઞાનથી જ્ઞાન સ્વભાવમાં પોતાપણું સ્થાપવાની પ્રેક્ટિસ, એનું નામ ભેદ જ્ઞાન છે. અને તે જ્ઞાન માત્ર હું છું એવી અંતર સાવધાનીથી આવે છે, એમ કહેવું છે. માત્ર જ્ઞાન, એકલું જ્ઞાન, ભિન્ન જ્ઞાન તે હું છું એવી અંતર સાવધાનીથી એ પ્રયોગ ચાલે છે. જે અભ્યાસે કરીને કે પ્રેક્ટિસે કરીને, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, અહીંયા લેવું, સ્વાનુભવ અથવા આત્મસાક્ષાત્કાર, એ અભ્યાસે કરીને સ્વાનુભવ અથવા આત્મસાક્ષાત્કાર પ્રગટ થાય છે, એ વેદ જ્ઞાનનું ફળ છે. એ રીતે સ્વાધ્યાય દ્વારા આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે, એમ અહીં આખી લાઈન લીધી છે. સત્સંગમાં જે અનેક પ્રકારે અનેક પડખાથી ચાલતી હોય વાત, એમાંથી પોતે પકડવું જોઈએ. મારો અહીંયા મીઠા અભિપ્રાય છે, મારો અહીંયા ઉલટો અભિપ્રાય છે, એમ સમજમાં આ વાત આવવી જોઈએ. એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે તત્વ વિચાર કરીએ છીએ અથવા ચાલે છે, તો એ તત્વ વિચાર દ્વારા આત્મ સ્વભાવનું ગ્રહણ થાય ખરો? પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન કે તત્વ વિચાર જો ધ્યેય શૂન્ય હોય તો સ્વભાવનું ગ્રહણ થતું નથી. તેથી સ્વભાવને ગ્રહણ કરવાના ધ્યેય પૂર્વક તત્વ વિચાર થવો ઘટે છે. તત્વ વિચાર કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એમાં ધ્યેય શું કે મારે મારા સ્વરૂપનું ગ્રહણ કરવું છે, અનુભવ કરવો છે, તે ધ્યેયપૂર્વકે ચાલવો જોઈએ. ધ્યેય શૂન્ય તત્વ વિચાર છે, આત્મસ્વભાવના અનુભવ સુધી ન પહોંચાય. અને જો આત્મસ્વભાવનો ધ્યેય હોય, આત્મસ્વભાવનો અનુભવ કરવાનો, ગ્રહણ કરવાનો ધ્યેય હોય, તો જે સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હોય એમાંથી અનુભવ કરવાના કારણો, એના પાયા ગોતવા માંડે. એકવાર રાત્રિ ચર્ચામાં ત્યાં સમજણમાં તો હિન્દી ભાષે માણસે પ્રશ્ન કર્યો હતો, હું મારી ઉપસ્થિતિ હતી કે હમકો પ્રશ્ન પૂછો મારા સાથે, સ્વાનુભવ કે લીએ હમકો ક્યા કરના ચાહીએ. ગુરુદેવ એમ કીધું, સ્વાનુભવ કરવો હોય તો સ્વાનુભવ કરવાના પાયા ગોતવા, કાઠિયાવાડી ભાષામાં બોલે પાયા ગોતવા. કેમ કે સ્વાનુભવ છે એ એક માળનું બિલ્ડિંગ છે, તો એનો પાયો કરવો જોઈએ ને, પછી મકાન ચણાય ને કે રીતના ઢગલા ઉપર તો મકાન ચણાય નહીં, કાંઈ એના પાયા ગોતવા. એનો અર્થ શું થયો કે તમે જે કાંઈ સાંભળો છો, તમે જે કાંઈ વિચારો છો, ચર્ચા કરો છો, વાંચો છો, એમાં તમારું લક્ષ્ય છે કે એમાં મારે સ્વાનુભવ થાય એવી વાત મને કેવી રીતે મળે છે. એવું જો લક્ષ્ય હોય તો તમે સ્વાનુભવ થવાના પાયાને ગોતો છો, અને ગોતો છો તો તમને મળે છે, નહીતર નથી મળતો. કેમ કે ગોતનાર છે એ જિજ્ઞાસામાં ઉભો છે, અને જિજ્ઞાસા એક એવી ભૂમિકા છે પરિણામને કે જેમાં સત્યને સ્થાન મળે એવો અવકાશ ત્યાં ખાલી જગ્યા ઊભી થાય છે. એટલે જ્ઞાનીઓએ પણ જિજ્ઞાસાને બહુ જ આવકારી છે. અમારે ત્યાં ઘણા વિદ્વાનોની એવી પદ્ધતિ થઈ ગઈ છે કે સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે વચમાં પૂછવું નહીં, અમારી લાઈન તૂટી જાય છે. તૈયાર થઈને આવ્યા હોય ને, ઘરેથી તૈયાર થઈને આવ્યા હોય, આ બોલવું, આમ બોલવું, પછી આમ બોલવું, પછી આમ બોલવું, પછી આમ બોલવું, ઘણા એ બધા પોઈન્ટ નોટ આઉટ કરે, સ્મરણમાં રાખીને આવે. એમાં કોઈ બીજું પ્રશ્ન ફાંક્યા વચ્ચે બધું જાય તો ગોઠવું હોય ને એવી ખાઈ જાય, ના પાડે કે નહીં તમારે વચ્ચે નહીં પૂછવું, પાછળથી પૂછજો, મારું પૂરું થઈ જાય પછી તમારે પૂછવું, પૂછજો, વચ્ચે નહીં પૂછતા. અમે એમ કહીએ કે તમારે કયો પ્રશ્ન લાવો વચ્ચે, પણ પ્રયોજનભૂત ચાલતા વિષયને પ્રયોજનભૂત તમે ગમે તમે એટલા પ્રશ્નો લાવો, પછી અમે લાઈન હાંધી લેશું. લાઈન હાંધવામાં અમને કાંઈ વાંધો નથી, અમારે લાઈન તૂટતી જ નથી, પછી હાંધવું. અમે આવકારી છે, જ્ઞાનીઓ હંમેશા જિજ્ઞાસાને આવકારી છે. ગુરુદેવ એક વખત વચનામૃત આપણે તારવેલું છે આમાં પરમાગમ સાર, કે તત્વને સ્વીકારવાની જિજ્ઞાસામાં રહેનારને સત્યનો પ્રવેશ થવાનો, સ્થાન પામવાનો અવકાશ ઉત્પન્ન થાય છે. એટલે હંમેશા જ્ઞાનીઓ જિજ્ઞાસાને આવકારે છે, કેમ કે એ વખતે એ જીવને અવકાશ થયો છે, એને અહીંયા મળવું જોઈએ. પછી એનો ભાવ ફરી જાય ને તમે આપો એનો કઈ અર્થ નથી પાછળ. અહીં તો તરસ લાગે એ વખતે જ એને પાણી દેવું જોઈએ, પછી આપવાની વાત છે. એટલે કેટલાક આચાર્યોએ અને કેટલાક જ્ઞાનીઓએ જે શાસ્ત્રો લખ્યા છે એમાં પોતે પ્રશ્નો ઉઠાવીને સમાધાન કર્યું છે. સમયસારમાં શાસ્ત્ર રચનાર આચાર્ય તો 2000 વર્ષ પહેલા થયા, કુંજ કુંડ આચાર્ય. અમૃતચંદ્ર આચાર્ય ત્યાર પછી 900 વર્ષે થયા ટીકા કરનાર. પણ એમણે પ્રશ્ન ઉઠાવી અને એમ લખ્યું કે આ પ્રશ્નનો આ નીચેની ગાથામાં ઉત્તર છે. આવા પ્રશ્નનો સૂત્ર કરતા આચાર્ય નીચેના સૂત્રમાં અથવા ગાથામાં ઉત્તર આપી રહ્યા છે એમ તમારે વિચારવું. કેમ કે છઠ્ઠી ગાથા છે સમયસાર, તો છઠ્ઠી ગાથામાં પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે આત્મા કેવો આત્મા ગ્રહણ કરવા યોગ્ય અથવા અનુભવ કરવા યોગ્ય છે, એ આત્માનું સ્વરૂપ શું છે કે જે ગ્રહણ કરવા યોગ્ય છે, અથવા આત્માને ગ્રહણ કરવાનું આવશ્યક છે એવો પ્રશ્ન છે. જે આત્માનું ગ્રહણ કરવું આવશ્યક છે એવો આત્મા કયો છે એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવે છે. નવી હોદી પમત્તો ન પમત્તો જાણગો દુજો ભાવો, એમ કરીને જે ગાથા લીધી કે હું પ્રમત પણ નથી અપ્રમત પણ નથી હું એક નાયક ભાવ છું, એ ગાથા લીધી ત્યાં. પોતે ટીકાકાર આચાર્ય પોતે પ્રશ્ન ઉઠાવે તો એમને કઈ જિજ્ઞાસા કે પ્રશ્નનો સવાલ નથી, એ તો પોતે સમાધાન આપી રહ્યા છે ટીકામાં. એ તો એ ગાથાની ટીકામાં સમાધાન આપવાના છે, પણ પ્રશ્ન એમણે શું કરવા ઉઠાવ્યો કે આ જગ્યાએ જિજ્ઞાસુને આવો પ્રશ્ન ઉગવો ઘટે છે, ઉગવો જોઈએ એમ ત્યાં સૂચના છે. એટલે જિજ્ઞાસુ વાચક હોય એને ખ્યાલ આવે કે બરાબર યથાસ્થાને આ પ્રશ્ન ઉઠ્યો છે, આ પ્રકરણમાં આવો જ પ્રશ્ન એ ઉઠવો જોઈએ, પછી એને એનું જે સમાધાન છે એ અંદર બેસી જાય. અને ટોડરમલજીએ તો આખું શાસ્ત્ર જ પ્રશ્ન ઉત્તર રૂપે લખ્યું મોક્ષ માર્ગ પ્રકાશો. બધા જ પ્રકરણની અંદર પ્રશ્નો ઉઠાવ્યા ને જવાબ દીધા, પ્રશ્નો ઉઠાવ્યા ને જવાબ દીધા. 200 વર્ષ પહેલા એ થઈ ગયા જયપુરમાં, પણ એમનો ક્ષોક્ષમ ફાટમ ફાટ બહુ ક્ષોક્ષમ હતો, બહુ જબરજસ્ત ક્ષોક્ષમ વાળા. એ મોક્ષમાં પ્રકાશક લખતા હતા, 6 મહિના સુધી રસોઈમાં નાની ઉંમર હતી એમના માતુશ્રીએ મીઠું નહોતું નાખ્યું. એમ શું એને જોયું કે આ અત્યારે કંઈક લખવાની ધૂનમાં છે, રસોઈમાં મીઠું નાખવાનું બંધ કર્યું. એમણે 1 દી 2 દી 3 દી 4 દી જોઈ તો ખરા અને ક્યારે ખબર પડે છે. 6 મહિને એક એને એકવાર વાત કરી લખાઈ ગયું છે કાંઈક ઘણું ખરું, રસોઈમાં મીઠું કેમ નથી, તો કે તને આજ ખબર પડી કે હું 6 મહિના જ નથી નાખતી. એવું કોન્સન્ટ્રેશન હતું, ઉઘાડે એવો હતો ને કોન્સન્ટ્રેશન એવું હતું, બહુ વીર્ય વાળા પુરુષ હાથેના પગ નીચે કચડાવીને મારી નાખ્યા. પણ એને ભેદ ન ખોલ્યો કે આ ષડયંત્ર કયા પ્રકારનું છે. જે લોકો એમની વિરુદ્ધ આખું ષડયંત્ર ગોઠવ્યું હતું માયાચારી છે એનો ભેદ ન ખોલ્યો. ઇસી ધર્મ મેં ટોડરમલ ને પ્રાણ તેજ બિન બોલા, મેરા જૈન ધર્મ અણમોલા. एक पक्ष है। जबरदस्त पुरुष होता है, हाथी अचकतो तो आज्ञा पालन कर तारा धरे तारा मालिक तो अचकाल રેલવે નતી 200 વર્ષ પહેલા, રેલવે નું તો હમણાં 100 વર્ષ પૂરા છે, શતાબ્દી ઉજવી ને ત્યારથી શતાબ્દી ગાડીઓ શરૂ થઈ, એ પહેલા તો રેલવે હતું ને, તો મોટર ગાડી નો તો સવાલ રહેતો નથી, એ તો પછી ત્યાર પછી થઈ છે। લોકો ઘોડા ઉપર અને સાંઢિયા ઉપર મુસાફરી કરતા, રણ પ્રદેશમાં સાંઢિયા વધારે, રેતાળ પ્રદેશમાં અને પથ્થરાળ જમીન હોય ત્યાં રસ્તા તો હતા ને, કંઈ સડકું તો એવી હતી નહીં કે મોટર ગાડીઓ હાલતી હતી, કાદા રસ્તા હોય, ખકેડીઓ હોય, ખડકાળ કઠણ પથ્થરાળ રસ્તા હોય પર્વતવાળા, ત્યાં ઘોડા ઉપર જાય, બે વાહન હતા। તે પોતે રાજસ્થાનમાં હતા તો ત્યાંથી ઊંટ ઉપર માણસોને મોકલી અને દક્ષિણમાંથી શાસ્ત્રો મગાવ્યા, શાસ્ત્રો બધા દક્ષિણમાં પડ્યા, આ શ્રમણ બેલગોલામાં જે ચામુંડરાય થયા એના ગુરુ હતા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, બહુ મહાન આચાર્ય થયા, એ કર્ણાનયુગના એમણે ગ્રંથ લખ્યો છે ગોમટ સાર, બે ભાગમાં છે આપણે ત્યાં ગોમટ સાર વિદ્યમાન છે, એ ચામુંડરાયને એમ લક્ષીને લખ્યો છે। કર્ણાનયુગની ઘણી સૂક્ષ્મ વાતો છે, તોડરમુજી એના ઉપર સંસ્કૃત ટીકા લખી છે, એ ટીકાનું નામ છે સમ્યક જ્ઞાન ચંદ્રિકા, આવડું મોટું વોલ્યુમ છે। એટલે એમને દક્ષિણની ભાષાને પોતે ઉકેલી, આપણે એક આંકડો ન ઉકેલી શકીએ અત્યારે, કર્ણાટકની જે કન્નડ ભાષા છે એક આંકડો આપણે ઉકેલી ન શકીએ, એ ત્યાં ગયા વગર શીખ્યા વગર ટ્યુશન લીધા વિના એ ભાષા ઉકેલી અને એના ઉપર સંસ્કૃત ટીકા એ બહુ ઉઘાડ બધું ઉઘાડ ઘણો બધો જબરદસ્ત વ્યક્તિ થઈ ગયા, એ પણ ટોડરમલજી જબરદસ્ત વ્યક્તિ થઈ ગયા, અને એમને ઘણી વાતો પ્રકાશમાં મૂકી એ આજે પણ ઘણાને ઉપયોગી થઈ પડે એવી વાતો મૂકી। વ્યવહાર નિશ્ચયનો વિષય એમણે ઘણો દીધો, જૈન ધર્મનો નિશ્ચય ધર્મ શું છે, વ્યવહાર ધર્મ શું છે, ઘણી ચર્ચાઓ કરી, અન્ય મતો ઉપર એમને પોતાના અભિપ્રાયો આવ્યા, એમાં શ્વેતાંબર અને ઢુંઢક મતને એમણે અન્ય મતમાં લઈ ગયા છે, અન્ય મતના પ્રકરણોમાં જેટલા અન્ય મતોના નામ લખ્યા એમાં એમણે શ્વેતાંબર અને ઢુંઢક મતનું નામ લખ્યું છે। કેમ કે અન્ય મતની અંદર પુણ્યથી ધર્મ માનવાની પદ્ધતિ છે અને શ્વેતાંબર સ્થાનક પાસે મહાપુણ પુણ્ય ભાવોને જ ધર્મ માને છે, કોઈ અધ્યાત્મ ભાવોને સમજતા નથી, સમજી શક્યા નથી, એટલે એમને એમને એમાં નાખ્યું, નામ જૈનનું છે, શ્વેતાંબર જૈન સ્થાનકવાસી જૈન કહેવાય છે, એમણે જૈન નથી લખ્યા, એમણે અન્ય મતમાં નાખ્યા છે, જૈન નથી કર્યા, કેમ કે અન્ય મતો પણ પુણ્યથી ધર્મ માનવાની માન્યતામાં ઊભા છે અને આ લોકો પણ એ જ પરિસ્થિતિમાં છે, માટે બહુ પ્રશ્નોત્તર ઉઠાવ્યા છે, પ્રશ્નો ઉઠાવીને જવાબ આપ્યા છે, બહુ ક્ષોભ સમય તો શાસ્ત્ર એમનું અધૂરું રહી ગયું, 9 પ્રકરણ લખ્યા અને એમનું આયુષ્ય પૂરું થઈ ગયું, પણ જો એમને લખવાનો ચાન્સ મળ્યો હોત તો એમના વર્તમાન એમની વખતના સમાજ અને ભાવિ સમાજના એક બહુ અમૂલ્ય કૃતિ મળી હોત, એવું એમનું જ્ઞાન હતું, એમાં કઈ સવાલ નહીં, નસીબની વાત છે. આયુષ વહેલું પૂરું થઈ ગયું. વાત તો આપણે હા છે ને, જે સત્સૃત છે ને એમાં લીધું છે મોક્ષ પ્રકાશ. અને અનેક મુમુક્ષુ અને મોક્ષ માર્ગ પ્રકાશક વાંચવાની ભલામણ કરે છે. એમાં એ લલ્લુજીને દેવકરણજીને પણ સ્થાનકવાસીના સાધુ હતા ને વાંચવા, તમે સીધું મોકે કેમ કે નહીતર મત મતાંતરમાં પડે. મુમુક્ષુએ મતના મંડન ખંડનમાં લપસીને જવું નહીં, પણ પોતાના આત્મહિત માટે નિર્ણય કરવો સાચો, વાદ વિવાદમાં ન જવું, મત મતાંતરમાં ન પડવું, પણ પોતાના આત્મકલ્યાણ માટે સાચા મતનો નિર્ણયને નિશ્ચય કરવો, કયો મત સાચો છે એનો નિશ્ચય કરવો, એનો નિષેધ નથી. આ મર્યાદિત વાત છે. કૃપાળુ કોઈને મત મતાંતરમાં નહોતા નાખતા, કારણ કે એ બહુ જ મોટો વિવાદાસ્પદ મુદ્દો છે, બહુ મોટો વિવાદાસ્પદ મુદ્દો છે. એટલે એમાં મુમુક્ષુનું કામ નથી. ધર્મના સ્થાપકોને ધર્મતા, ધર્મના નાયકો એ બધી ભલે વાત કરે, કારણ કે એમની એ જાતની શક્તિ છે ધર્મ સ્થાપવાની. મુમુક્ષુને ધર્મ સ્થાપવાની શક્તિ હોતી નથી. એ જો એમાં પડે તો વાદ વિવાદમાં લપસી જાય અને કદાચ હારી પણ જાય. એટલે મુમુક્ષુને એમણે દૂર રાખ્યા એ વિષય છે. પણ આડકતરી રીતે એમ કીધું વાત વાંચો મોક્ષમાં પ્રકાશ. એમણે પ્રશ્નોત્તર કર્યા છે એના ઉપર વિચાર કરતા મૂકી દીધા. તમે સ્વયં તમારી રીતે વિચાર કરો કે શું સત્ય છે. બહુ વિચક્ષણ હતા પોતે, બહુ જ વિચક્ષણ હતા. એટલે સ્વભાવને ગ્રહણ કરવાના ધ્યેયપૂર્વક લક્ષ્યપૂર્વક તત્વ વિચાર થવો ઘટે. જીવને અનાદિથી સંસારનું ધ્યેય છે, જેથી ધર્મ સાધનનું ફળ મુક્ત થવા માટે ફળતું નથી. કરે છે ધર્મ સાધન, પણ ધ્યેય રાખ્યું છે સંસારનું, એટલે એ ધર્મ માટે ફળતું નથી. એ સાધન નિષ્ફળ જાય છે અને એમાંથી સંસાર ફળે છે. આ ધ્યેય પણ બદલાવવું જોઈએ, તો જ ધ્યેય અથવા સાધ્ય અનુસાર સાધન થાય. તમે એક સાધ્ય નક્કી કર્યું હોય તો એને અનુસરીને સાધન કરશો ને, પણ તમારું સાધ્ય સંસારનું છે, ધ્યેય સંસારનું હશે તો એને અનુસરીને સાધન થશે ઓટોમેટિકલી. કેમ કે સાધ્ય સાધન સાપેક્ષ છે, સાધ્ય સાધન છે એ સાપેક્ષ છે. પૂર્ણતા કા લક્ષ વેદનાપૂર્વક હોતા હૈ 128 પત્ર માં, ચાહે જૈસા હો જાય હમકો મુક્ત હોના હૈ, નિર્ધાર હૈ વો. જે બાંધવાથી તદ અનુસાર પ્રયાસ ચાલે છે, નહીં તો માત્ર વિચારો થયા કરે છે, પરંતુ પ્રયત્ન અને પ્રયત્નની દિશા હોતા નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, તત્વના વિચારો ચાલે, પણ એને પુરુષાર્થ ન હોય અને પુરુષાર્થની દિશા સુધી એની પાસે ન હોય. આ મોટી વાત છે. વિમોચન જે હતા ને, પછી કાંતિભાઈને બહુ પરિચય માંડો, એને પ્રશંસા. અરે શશી ભાઈ, આ માણસનું કાંઈ તત્વનો વિચાર ને ભોજન ચાલે છે, 24 કલાક એને એ ચાલે છે એમ કે. અને માણસ ધૂનવાળા, માણસ ધૂનવાળા, ખોટું નતા બોલતા, વાત એની સાચી હતી. પણ હું એક જ વાત કરતો, જુઓ તત્વ વિચાર ચાલે છે એ સારી વાત છે, પણ એની કિંમત નથી, એ કઈ દિશામાં ચાલે છે એની કિંમત છે. મને આની દિશા બરાબર નથી લાગતી. ચાલે છે બીજાને ન ચાલે એટલું ચાલે છે, એમાં બે મત નથી, પણ કઈ દિશામાં ચાલે છે એના ઉપર એની કિંમત અંકાય. આની દિશા બરાબર નથી. આ તે બી મારા વાત છે. વખાણ કેવા કરતા હતા ખબર ને? એવો ઉઘાડવાળો માણસ હતો, જુવાન માણસ હતો, 25-30 વર્ષ નો જુવાન માણસ. ગુરુદેવ એમ કે આ 3 ફિરકામાં આના જેવા ઉઘાડવાળો માણસ કોઈ નથી. 3 ફિરકામાં એટલે સ્થાનક વાસી, ગોરા વાસી, દિગંબર. એમાં ગુરુદેવના તૈયાર થયેલા વિદ્વાનો આવી જાય રામજીભાઈ થી માંડીને બધા એવા શબ્દો બોલતા હતા. માણસ એવો ઉઘાડવાળો જ હતો, એમાં કઈ શું. ઇન્ટર સાયન્સમાં ભણતા ભણતા એણે ધવળના 22 વોલ્યુમ વાંચી નાખ્યા. કેટલા? અને ત્યારે એ સેકન્ડ ક્લાસ પાસ થયો, નહોતો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થવાવાળો માણસ. એ સેકન્ડ ક્લાસ પાસ થયો, નાપાસ ન થયો. 22 વોલ્યુમ વાંચ્યા એને, આવા આવા વોલ્યુમ છે સવારના. અને યાદદાસ્ત એવી પાછી કે તમે કહો કે આ વિષય ક્યાં ધવળમાં આવે છે, તો કે ફલાણા નંબરનો વોલ્યુમ કાઢો એમ કે, એમાંથી પાનું કાઢીને આપે તમને. જો અહીંયા આવી વાત કરીશ, એકવાર ગુરુદેવે રાત્રિ ચર્ચામાં પ્રશ્ન પૂછેલો, તો મુનિ દશાને યોગ્ય કોઈ સૂક્ષ્મ પ્રશ્ન પોતાને ઉત્પન્ન થયેલો, એટલે એને કીધું, વિમોચન ધવળમાં આવો કોઈ વિષય ચાલ્યો છે ખરો? ત્યારે એને કીધું કે 6ઠો ભાગ લાવો. કે ત્યાર પછી એને બાકીના 31 વોલ્યુમ વાંચી નાખ્યા. આ તો 1 વર્ષમાં એને 22 વાંચેલા, બાકીના 9 પછી બીજા વર્ષમાં વાંચ્યા. 6ઠો ભાગ લાવો, 31માંથી એને 6ઠો ભાગ કઢાવ્યો. થોડી વાર પાના ફેરવીને પછી વાંચ્યું કે આ જગ્યાએ આચાર્ય આમ લખે છે, પણ આપના પ્રશ્નનો 2D પોઈન્ટ અહીંયા ઉત્તર નથી. આપનો પ્રશ્ન થોડો જુદો છે, અને અહીંયા વાત કાંઈક જુદી ચાલી છે. એ પછી એને ખ્યાલમાં આવે. એ વખતે રામજીભાઈ વચમાં કાંઈ બોલ્યા, રામજીભાઈ વચમાં બોલ્યા એટલે એને શું કીધું ખબર છે? કાંઈ વાતનો વિષય શું ચાલે છે એ તમને ખબર નથી. વાત કઈક ચાલે છે ને, તમે વચ્ચે કઈક ડબકું બીજી મારો છો બીજી વાત. ગુરુદેવ કીધું બરાબર છે, તમારું કામ નથી આમાં. એવો ઉઘાડવાનો માણસ, 24 કલાક એને હાલતું હોય. મુંબઈ મારી પણ કોઈ મોટ શોખ નહીં, નાટક સિનેમા કાંઈ, હોટેલ રેસ્ટોરન્ટ કાંઈ, જવું આવવું કાંઈ નહીં. એ નોકરી પ્રીમિયર ઓટોમોબાઈલના ટ્યુબિંગ સેક્શનના મિકેનિકલ એન્જિનિયર હતો. એ નોકરી કરે 7-8 કલાક ને, અને બાકી એનું આ જ કામ શાસ્ત્રો વાંચે. અને હું બિઝનેસના કામે મુંબઈ જાઉં એટલે રાત્રે આમ નવરા થઈએ, દિવસે કામકાજ હોય, રાત્રે તો નવરા થઈએ. બે ચાર મિત્રો બધા ભેગા થાય, 9-10 વાગ્યા સુધી ચર્ચા ચાલે, એટલે 10-10:30 નોકરીથી આવે. એ સાંજની પાળીમાં નોકરી કરતા 4 વાગે ચાલે, રાત્રે 10 વાગે આવે કુદરાથી. 10:30 11 આવે એટલે બીજા બધા મિત્રો હોવાની તૈયારીમાં હોય ત્યારે અમારે પછી ચર્ચાનો દોર શરૂ થાય. રાતના 1-2 એકવાર પરોડીએ 4 વાગ્યા સુધી ચર્ચા ચાલતી હતી. કેમ કરવું છે? તો કે હું થોડી વાર સુઈ જાઉં, નહીં તો મને સવારે પછો બરોબર શરીરમાં અનુકૂળતા નહીં રહી. કરો, આરામ કરી લે. તો એવો રસ્યો, શાસ્ત્ર જ્ઞાન ને તત્વ વિચાર નો રસ્યો માણસ એવો, કે તમે બેહો એટલે બેહો એની સામે. અને અનેક શાસ્ત્રોમાંથી આધાર આપે, બહુ યાદદાસ્ત, મગજ મગજ તો ઘણું મગજ, અનેક શાસ્ત્રોમાંથી આધાર આપે એની પોતાની વાતની પુષ્ટિ કરવા માટે. હું એને મિથ્યા અભિપ્રાય પકડી પકડીને કોઈક આમ ન હોય નામ હોય, આમ ન હોય નામ હોય. સરવાળે એક વાત ઉપર ગંભીર થવું પડ્યું મારે, છે આ વાતમાં જો તમે ભૂલો શ્રદ્ધાનો વિશેષ ભૂત સમ્યક દર્શનનો આત્મા કેવો, એમાં જે તમારી ભૂલ છે એ ભૂલ ટોલરેબલ નથી, ચલાવી શકાય એવું નથી. અને એ શું કરતા, મુંબઈમાં વાંચનકાર થઈ ગયા હતા, અંબાદેવીના દેરાશ્રમમાં એ વાંચન આપતા હતા. અને માણસો ડોલી ઉઠે, સ્પીડ પણ સારી, ઉઘાડવાળો માણસ એટલે બીજા તો બધા એને હેઠે જ હોય ઉઘાડમાં, એટલે સ્વાભાવિક રીતે બીજા બીજું તો કાંઈ નહીં, પણ બીજા ઘણા તમારે પાછળ જોડાઈ જશે. તમે ગુરુદેવ પાસે જઈને જરાક સ્પષ્ટીકરણ કરો, એને હિંમત નહીં ગુરુદેવ સાથે વાત કરવાની, કે મારી હિંમત ન ચાલે. હું તો હાલો હું હારે આવું એમાં હું, તો કે ના ના, પણ તમે પછી તમે વાતને તમારી રીતે પાઠાફેર મૂકી દો તો ગુરુદેવ તો તમને જો એ રીતે તમને અનુકૂળ આવે એવો તો ઉત્તર આપે ને. એમ કહો તમે તમારી વાત લખીને આપો, હું ખાલી વાંચી સંભળાવીશ. તમને તો બોલવામાં સંકોચ છે ને, હિંમત નથી ને, મારી બોલવાની ઘણી હિંમત છે. હું તો ગુરુદેવ સાથે ઘણી વાર એકાંતમાં ચર્ચા કરવા બેસતો, મારો તો કઈ સવાલ જ નહોતો. તમે લખીને આપો, હું ખાલી વાંચી સંભળાવીશ, મારી મારો એક અક્ષર નહીં બોલું, પછી પાઠાફેર થવાની વાત રહેતી નથી. એને ડર હતો, એ પોતાની વાતમાં નિશંક નહોતા, કે નહીં 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 હું ન આવું. એ તો તમે ન આવો તો તમે આત્મારસી નથી, આ શ્રદ્ધાનો વિષય છે, ચોખ્ખું કરી લો. પછી એને સાંભળનારા બધા મારી યારે ચર્ચા કરવા આવવા માંડ્યા, ને બધા એની દલીલો જે મને દલીલ આપતા, એ મને ભાઈ તમારા ગુરુ પાસેથી જે દલીલ તમે શીખ્યા છો, એ ગુરુ તમારા નિરુત્તર છે મારી પાસે, ને તમે ગુરુ તમે ગુરુદેવ પાસે જાઓ, એ માનતા નથી, મારું માનતા નથી, ને ગુરુદેવ પાસે આવ જવા તૈયાર નથી. પછી ગુરુદેવ પાસે વાત મૂકાણી અને એમને સ્પષ્ટ કર્યું કે ગડબડ છે, ભૂલ છે, આમ ન હોય. પછી બધા અનુસરતા હતા, એ બધા ફેરફાર થઈ ગયા, એમનો વાંચન બંધ થઈ ગયો. અભિપ્રાયની ભૂલ છે, હા અભિપ્રાયની ભૂલ છે, સિદ્ધાંતમાં બાંધછોડ ન કરે. એ તો સંપ્રદાય છોડીને નીકળેલા, એ સિદ્ધાંતમાં બાંધછોડ કોણ કરે? આખો સંપ્રદાય, ગુરુદેવને તમે સંપ્રદાયમાં નહીં જોયા હોય, સંપ્રદાયમાં ભગવાનની ઉપર શ્રદ્ધા હોય ને એવી સ્થાનકવાસીઓને ગુરુદેવ ઉપર શ્રદ્ધા, અને માનતાઓ માને એને, કોઈ માંદુ હાજુ હોય, છોકરો ન થતો હોય, ગરીબાઈ આવી ગઈ હોય, ગુરુદેવને માનતા માને, અને ક્રિયામાં બહુ કડક. અને સ્થાનકવાસીના સાધુમાં સ્થાનકવાસીના શાસ્ત્રો પ્રમાણે બહુ કડક ક્રિયા પાડે, નાય નહીં એટલે માથામાં ઝું કરે, એ ઝું કાઢી કપડાના પાટામાં વિટામિન આ બાંધે, અહીંયા લોહી પીતી હોય ને એને અહીંથી લોહી પીવડા, જુઓ કાઢીને એ બધી જું બાંધે, નીચે મરી જાય કે એનો તો ખોરાક લોહી છે, અહીંથી કાઢો તમે નીચે મૂકો એટલે તો મરી જવાની, એને તો કાંઈ મળવાનું નહીં ખોરાક. એ બી આકરી ક્રિયાઓ કરતા, અને વોરાવામાં ધ્રુજે લોકો, જેના ઘરે ગયા હોય વારવા, અને એ બહેનનો કોઈને આમ છેડો હાડલાનો અડી ગયો હોય, કાંગળી અડી ગઈ હોય, પાછા વળી જાય કાંઈ લીધા વિના, હે ઉપવાસ કરીએ, બહુ આકરી ક્રિયા થાય. વરાવાવાળા બધા ધ્રુજે બહુ જ સાવધાની રાખે, એટલા આકરા હતા. લોકોને માન્યતા બહુ હતી એમને, બહુ એમને માન્યતા. એટલા અનુરાગી સમાજને છોડતા એમને ભાર ન લાગે, મૂકી દીધું આખા સમાજ. આટલો બધો લોકો અનુરાગ કરે છે માટે આ સમાજ ન છોડવો એમ. હું આત્મકલ્યાણ કરવા નીકળ્યો છું, હું લોકોની પ્રશંસા મેળવવા નથી નીકળ્યો. છોડી દીધું ત્યારે ચાર જણા હારે હતા, બે રાણપુરના બે ભટવાડના, રાણપુર અમારું ચાર જણા હતા એમને પડખે. પછી તો પૂર્ણ યોગ હતો એટલે લોકો આવવા માંડ્યા, પણ બેસી ગયા સોનગઢમાં એક મકાનમાં. પૌગીરી વાળા પુરુષ ફેંકી દીધું બધું, નીકળી પડ્યા એટલે નીકળી પડ્યા. અને સોનગઢમાં લોકો ભેગા થવા માંડ્યા, આવવા માંડ્યા, વ્યાખ્યાનો થવા માંડ્યા. જ્યાં એ રહેતા હતા ત્યાં પછી લોકો જમીન લીધી. પહેલો પહેલો સ્વાધ્યાય મંદિર બાંધ્યો વ્યાખ્યાન હોલ, ત્યારે કહી દીધું કે તમે લોકો અહીંયા પૈસા નાખો છો માટે હું અહીંયા રહેવા બંધાયેલો નથી. અમારું તો જે દી પરિણામ ઉપડ્યું તે દી આ ડુંગરાની ધારોમાં વિયાજ્યા છું કે હા ડુંગરા દેખાય છે ને કે એમાં વિયાજ્યા છું, જંગલમાં વિયાજ્યા છું કે પરિણામ ઉપડ્યું તે દી વાત છે. એવા બહુ જ નિડર હતા, નિષ્પ્રવ અને નિડર બહુ હતા. જે બંધાય તો વિચારો એને અનુસરીને ચાલે, નહીતર વિચારો થયા કરે, પ્રયત્નની દિશા ન હોય, પ્રયત્ન ન હોય. જો સ્વભાવ ગ્રહણ કરવાનું ધ્યેય હોય તો જીવને તે માટે લગ્ન અને તાલાવેલી લાગે છે.